એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક રસપ્રદ ખૂણે જઈ રહ્યા છે. આપણી પાસે છે જાણીતા વિવેચક જયંત કોઠારીનો એક એમ કે મહત્વનો લેખ, જે સુધીર દલાલના ટૂંકી વાર્તા સંગ્રહ વ્હાઇટ હોર્સનું વિશ્લેષણ કરે છે.
નમસ્કાર. હા, બરાબર. આ લેખ મૂળ મે 1978ના બુદ્ધિપ્રકાશમાં છપાયો હતો અને પછી કોઠારીના પોતાના સંગ્રહ વ્યાસંગમાં પણ આવ્યો. અને આમાં કોઠારી ખાલી વાર્તાઓનો પરિચય નથી આપતા, પણ એમ કે સુધીર દલાલની કલમની જે તાકાત છે, એમની જે અલગ દ્રષ્ટિ છે અને ગુજરાતી ટૂંકી વાર્તામાં એમનું સ્થાન શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ દલાલને એક સમર્થ આધુનિક વાર્તાકાર તરીકે જુએ છે, જેમની સાદગીમાં પણ ઊંડાણ છે.
ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે કોઠારીની નજરે વ્હાઇટ હોર્સ સંગ્રહની ખાસિયતો શું છે, દલાલની વાર્તા કહેવાની રીત કઈ રીતે અલગ પડે છે અને કોઠારી એને શા માટે આટલી મહત્વની ગણે છે. આપણે કોઠારીના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. જાણે એમની સાથે બેસીને જ દલાલની વાર્તાઓ વાંચી રહ્યા હોઈએ. તો ચાલો શરૂ કરીએ. કોઠારી સાહેબ સૌથી પહેલા શેના પર ધ્યાન દોરે છે?
જુઓ, કોઠારીની સૌથી પહેલી અને મને લાગે છે મહત્વની નોંધ એ છે કે સુધીર દલાલની વાર્તાઓ એ ફક્ત સ્ત્રી પુરુષ સંબંધોના જાણીતા વર્તુળમાં જ નથી અટવાઈ જતી. ઘણીવાર એવું બને છે ને કે ટૂંકી વાર્તા એટલે બસ આજ, પણ દલાલ ત્યાં અટકતા નથી. એમની નજર જીવનના ઘણા વિશાળ ફલક પર ફરે છે.
આ વાત રસપ્રદ છે, કારણ કે હા, મોટાભાગે ટૂંકી વાર્તાઓ પ્રેમ કે સંબંધોની આસપાસ જ હોય છે. તો દલાલ કયા પ્રકારના વિષયોને સ્પર્શે છે? કોઠારી કયા ઉદાહરણો આપે છે એના?
હા, કોઠારી ઉદાહરણો સાથે જ વાત કરે છે. જેમ કે એમની એક વાર્તા છે પછી.
હા, પછી.
એમાં જુઓ તો ઇતિહાસ છે, ભૂગોળ છે, ફિલ્મો, અખબારો અને ખાસ તો પેલી લંડન જવાની અધૂરી ઝંખના.
ઓહો, હા.
અને એ ન સંતોષાય એનો વિષાદ.
બરાબર.
આ કેન્દ્રમાં છે, કોઈ સામાન્ય વિષય નથી, ખરું ને?
બરાબર.
પછી જે નામ પરથી સંગ્રહ છે વ્હાઇટ હોર્સ, એમાં પરદેશમાં વસતા ભારતીયના મનમાં દેશ કેવી રીતે જીવે છે, એની યાદો કેવી રીતે આવે છે, એનું બહુ હૃદયસ્પર્શી ચિત્રણ છે.
એટલે કે ખાલી વ્યક્તિના આંતરિક જગતની વાત નથી, પણ બહારની પરિસ્થિતિઓ, સમાજના વ્યાપક પ્રવાહો, એ બધું એમની વાર્તાઓમાં આવે છે. બીજું કોઈ ઉદાહરણ છે?
હા, ઘણા છે. અનંત મુસાફરીમાં જુઓ, એક વયસ્ક માતાની એકલતાની વેદના છે, જે પોતાની પરણેલી દીકરીના જીવનમાં પણ પોતાનું સ્થાન નથી શોધી શકતી.
ઓહો.
વૃદ્ધાવસ્થાની આ જે તકલીફ છે, ગજબની રીતે પકડી છે. તો વળી છોકરાઓ વાર્તામાં એક વૃદ્ધ માણસ યુવાનોના ટોળામાં ભળવા માટે કેવો આમ નિરર્થક પ્રયાસ કરે છે, એનું બહુ માર્મિક ચિત્રણ છે. આ બધું આપણી આસપાસનું જ છે, પણ એમાં રહેલી વેદના અને વ્યંગ બહુ ઊંડા છે.
ખરેખર આ વિષયો જ બતાવે છે કે લેખકની સંવેદનશીલતા કેટલી વ્યાપક છે.
બિલકુલ. અને યાદી અહીં પૂરી નથી થતી. કોઠારી નોંધે છે કે આશાની ઢીંગલીમાં સંતાન માટેની ઝંખના છે, એક સાંજમાં ગુજરી ગયેલા સંતાનની સ્મૃતિ છે, કાયર વાર્તામાં જાહેર જીવનની વાત છે, ચાલ અંબાજી જવું છે માં જુગારની લતનો વિષય છે, અને છેક થયા છે જેવી વાર્તામાં ભૂતપ્રેત જેવા વિષયો પણ એમણે લીધા છે.
અરે વાહ, ભૂતપ્રેત પણ?
હા, એટલે કોઠારી માટે આ જે વિવિધતા છે એ ખાલી વિષયની પસંદગી નથી, પણ એ લેખકનો વિશાળ અનુભવ અને કલ્પનાશક્તિ બતાવે છે. એમની નજર બધી દિશામાં ફરે છે.
પણ સ્ત્રી પુરુષ સંબંધોની વાત તો એમની વાર્તાઓમાં હશે જ ને, એના વગર તો વાર્તા અધૂરી લાગે. એ વિશે કોઠારી શું કહે છે, એમાં કંઈક અલગ છે?
હા, સંબંધોની વાત આવે છે જ, પણ કોઠારીના મતે એમાં પણ દલાલનો દ્રષ્ટિકોણ કંઈક જુદો છે, ચીલા ચાલુ નથી. દાખલા તરીકે સુપ્રિયા વાર્તા.
સુપ્રિયા,
એમાં પ્રેમ છે, પણ કેન્દ્રમાં અંધ યુવતી સુપ્રિયાનો જીવન પ્રત્યેનો જે ઉત્કટ રાગ છે, એની જીવવાની જે ઈચ્છા છે એ મુખ્ય બને છે. એ રજનીના પ્રેમને પણ ગૌણ બનાવી દે છે. એટલે એ ખાલી પ્રેમ કથા નથી રહેતી, એ જીવન કથા વધુ બને છે.
અચ્છા, એટલે પાત્રો અને તેમની જે આંતરિક શક્તિ છે એના પર વધુ ભાર છે. બીજું કોઈ ઉદાહરણ આ રીતનું?
કબૂતરો વાર્તા લઈ લો. એમાં ચુંબનનો પ્રસંગ છે, પણ એના કરતાં વધારે મહત્વનું શું બને છે? તો સમીર નામના પાત્રના મનમાં ચાલતો સ્વપ્ન અને વાસ્તવ વચ્ચેનો સંઘર્ષ. મુંબઈના માળાની પેલી કઠોર વાસ્તવિકતા અને પરદેશ જઈ વસવાના એના રંગીન સપના, એ બે વચ્ચેનો તીવ્ર વિરોધ અને એમાંથી જે કરુણતા જન્મે છે એ વાર્તાનું હાર્દ્ય છે. એ જ રીતે વર્ષગાંઠની ભેટમાં 5 વર્ષના લાંબા સમય પછી સગર્ભા બનેલી સ્ત્રીના મનમાં જે રોમાંચ જાગે છે, જે ઉમળકો આવે છે, એ કેન્દ્રમાં છે. અને કાંકરિયાને બાંકડેમાં 2 દુઃખી એકલા જીવો એકબીજાના સહારે જીવવાનો નિર્ણય કરે છે, એમાં પણ એક અનોખી સમજણ છે. કોઠારી કહે છે કે આ વાર્તાઓ સંબંધોને લાગણીની એક નવી, વધુ વાસ્તવિક ભૂમિકા પર મૂકી આપે છે.
બરાબર, આ વિવિધતા અને દૃષ્ટિકોણની વાત પરથી જ કોઠારી એક બીજો મહત્વનો મુદ્દો ઉઠાવે છે કે દલાલની વાર્તાઓ આધુનિક છે પણ આધુનિકતાવાદી નથી. આ થોડું આનો ભેદ શું છે? આ શું સૂચવે છે, જરા સમજાવશો?
હા, આ મુદ્દો બહુ જ મહત્વનો છે. કોઠારી સ્પષ્ટ કરે છે કે આધુનિક હોવું એટલે શું. એમના મતે દલાલની વાર્તાઓ એમના સમયની છે, એટલે કે 1970ના દાયકાની આસપાસના શહેરી મધ્યમવર્ગીય જીવનની છાપ એમાં દેખાય છે. પાત્રો, એમનું વાતાવરણ, એમની ભાષા, એમની સમસ્યાઓ બધું સમકાલીન લાગે.
હા,
આપણે જે ઉદાહરણો જોયા, પછીમાં પરદેશ જવાની ઘેલછા, વ્હાઇટ હોર્સમાં પરદેશી ભારતીયની મનોસ્થિતિ, કબૂતરોના સમીરના સપના, આ બધું એ સમયના આધુનિક જીવનના સંદર્ભો છે, બરાબર ને?
બરાબર.
ભાષા પણ જુઓ તો એકદમ સહજ છે, બોલચાલની, શહેરી મધ્યમ વર્ગની ભાષા, એમાં કોઈ કૃત્રિમતા નથી લાગતી.
એટલે સમય અને પરિવેશની રીતે એ આધુનિક થઈ, પણ આધુનિકતાવાદી કેમ નહીં? એમાં શું નથી અથવા શું અલગ છે?
જુઓ, આધુનિકતાવાદી સાહિત્ય સાથે ઘણીવાર અમુક લક્ષણો જોડાયેલા હોય છે, જેમ કે જીવનની અર્થહીનતાનો ભાવ, એમ કે હતાશા, વિચ્છિન્નતા, સંબંધોનું તૂટવું, એકલતાનો તીવ્ર અનુભવ. ક્યારેક શૈરીમાં પણ બહુ જટિલ પ્રયોગો હોય, અસ્પષ્ટતા હોય.
હા, એ બધું.
કોઠારી કહે છે કે દલાલની વાર્તાઓમાં આ પ્રકારનો સૂર મુખ્ય નથી. હા, એમની વાર્તાઓમાં દુઃખ છે, વેદના છે, એકલતા પણ છે, પણ એની સામે જીવન પ્રત્યેનો સંપૂર્ણ નકાર નથી. એક પ્રકારનો સ્વીકાર ભાવ છે, ટકી રહેવાની એક મથામણ છે, અને ક્યાંક ને ક્યાંક એક હકારાત્મક દૃષ્ટિકોણ છે. કોઠારી આના માટે એક શબ્દ વાપરે છે, વિધાયક દૃષ્ટિ.
વિધાયક દૃષ્ટિ એટલે
પોઝિટિવ આઉટલુક જેવું.
હા
હા, કંઈક એવું જ. સુપ્રિયાની જીજી વિશા હોય કે અપેક્ષા કે યાદ જેવી વાર્તાઓમાં જે માનવીય ઉષ્મા છે, એ આ વિધાયક દૃષ્ટિ તરફ ઇશારો કરે છે. આ વાર્તાઓ અત્યંત અંગત, ગૂઢ મનોવ્યાપારોને બદલે વધુ સંયારા, સમજી શકાય એવા માનવીય અનુભવોનું નિરૂપણ કરે છે.
એટલે એમ કહી શકાય કે દલાલ આધુનિક જીવનની વાસ્તવિકતાઓને પકડે છે, પણ આધુનિકતાવાદી ફિલોસોફીના જે ભાર છે એના નીચે દબાતા નથી, એમાં માનવીયતા જળવાઈ રહે છે. શું આ જ વાત કોઠારી દલાલની વાસ્તવ નિરૂપણની શક્તિ સાથે જોડે છે? તમે કહ્યું કે કોઠારી વાસ્તવની પકડને દલાલનું મોટું બળ ગણે છે.
ચોક્કસ, આ બંને મુદ્દા જોડાયેલા જ છે. કોઠારી દલાલની વાસ્તવને આલેખવાની જે ક્ષમતા છે એના ખૂબ વખાણ કરે છે. એ કહે છે કે દલાલ થોડી જ રેખાઓથી ઓછા શબ્દોમાં વાતાવરણ ઊભું કરી શકે છે. પછી તે દરિયાકિનારો હોય, જેમ વ્હાઇટ હોર્સમાં છે, કે મુંબઈનો ગીચમાળો હોય, જેમ કબૂતરોમાં. પણ વાતાવરણના વર્ણન કરતાં પણ વધુ મહત્વનું શું છે? તો એમની માનવ વ્યવહાર અને મનોવ્યાપારની ઊંડી સૂઝ, આ વાસ્તવનું બીજું વધુ સૂક્ષ્મ પાસું છે. અહીં ખાલી ભૌતિક વાસ્તવ નથી, પણ મનોવૈજ્ઞાનિક વાસ્તવ પણ છે.
આનું કોઈ ખાસ ઉદાહરણ કોઠારી આપે છે જે તેમની આ સૂઝને બરાબર બતાવે?
હા, અને ખૂબ જ પ્રભાવશાળી ઉદાહરણ છે, તમને સમજાય છે. વાર્તા કોઠારી એનો ખાસ ઉલ્લેખ કરે છે. આખી વાર્તા 12 વર્ષની એક બાળકી સવિતાના દૃષ્ટિકોણથી કહેવાય છે.
ઓ, 12 વર્ષની બાળકી.
હા, અને એના માધ્યમથી એક ગરીબ કુટુંબની લાચારી, એમની આર્થિક તકલીફ અને નાની દીકરીને નોકરીએ મોકલતી વખતે મા બાપના મનમાં ચાલતી જે સૂક્ષ્મ વેદના છે, આ બધું અદ્ભુત રીતે આલેખાયું છે. અને સૌથી મોટી કળા શું છે કે આખી વાત સવિતાના જ શબ્દોમાં કહેવાય છે, એની ઉંમર અને સમજણને બંધ બેસતી ભાષામાં. લેખક ક્યાંય વચ્ચે ડોકાયા નથી. આ લેખકની માનવ મનને સમજવાની અને એને સહજતાથી રજૂ કરવાની પકડ બતાવે છે.
વાહ, આ તો ખરેખર લેખકની સિદ્ધિ કહેવાય. બાળકના દૃષ્ટિકોણથી આટલી ગહન વાત કહેવી એ સહેલું નથી. શું બીજી વાર્તાઓમાં પણ આવી મનોવૈજ્ઞાનિક સૂઝ દેખાય છે?
હા, કોઠારી હડતાળ અને અપેક્ષા જેવી વાર્તાઓનો પણ ઉલ્લેખ કરે છે, જેમાં કિશોરોના મનોજગતનું, એમની મૂંઝવણોનું, એમની લાગણીઓનું નિરૂપણ ખૂબ જ સહજ અને શું કહેવાય પ્રતીતિકર રીતે થયું છે. આ બતાવે છે કે દલાલ જુદી જુદી ઉંમરના અને પરિસ્થિતિના પાત્રોના મનમાં પ્રવેશી શકે છે અને આ વાસ્તવિકતા અને માનવીય સૂઝ એમની વાર્તા કહેવાની રીતમાં એટલે કે કથન રીતિમાં પણ દેખાય છે.
તો એમની કથન રીતિ વિશે કોઠારી શું કહે છે? શું એમાં કોઈ પ્રયોગો છે, કોઈ ખાસ ટેકનિક વાપરે છે?
અહીં કોઠારી બહુ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે દલાલ કથન રીતિની બાબતમાં કોઈ આમ આળપંપાળમાં પડતા નથી.
આળપંપાળમાં નથી પડતા એટલે?
એટલે કે તેઓ ટેકનિકનો દેખાડો કરવા નથી જતા. એમની રીત સીધી છે, સરળ છે અને મોટે ભાગે પરંપરાગત છે. તેઓ પાત્ર, પ્રસંગ અને પરિસ્થિતિને તટસ્થ ભાવે રજૂ કરે છે. લેખક તરીકે પોતે બહુ વચ્ચે નથી આવતા, પાત્રોને જ બોલવા દે છે, વર્તવા દે છે અને સંવાદોનો, વાર્તાલાપનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને વાર્તાને આગળ વધારે છે અને પાત્રોને ઉપસાવે છે.
પણ ઘણી વાર્તાઓના અંતે એક ચમત્કૃતિ કે અણધાર્યો વળાંક હોય છે, જેને આપણે સ્ફોટ કહીએ છીએ. એ વિશે કોઠારી શું કહે છે? શું દલાલની વાર્તાઓ આવા અંત પર વધારે નિર્ભર છે?
કોઠારીએ એ વાત ટ્વીટ કરે છે કે દલાલની કેટલીક વાર્તાઓના અંતે સ્ફોટ હોય છે, પણ તેઓ ભારપૂર્વક કહે છે કે વાર્તાની આખી મજા કે એનું મૂલ્ય ફક્ત એ અંતિમ સ્ફોટ પર આધારિત નથી હોતું. આખી વાર્તા દરમિયાન જે રીતે પરિસ્થિતિ બની હોય, પાત્રોનું આલેખન થયું હોય, તે જ વાર્તાને માણવા જેવી બનાવે છે. દાખલા તરીકે વર્ષગાંઠની ભેટ, એમાં અંતે ખબર પડે છે કે નાયિકા 5 વર્ષે સગર્ભા બની છે.
હા,
પણ એ ખુલાસા પહેલાં આખી વાર્તા દરમિયાન એની જે બદલાયેલી મનોદશા છે, એની ખુશમિજાજી, એના સૂક્ષ્મ હાવભાવ, એનું જે ચિત્રણ છે, એ જ વાર્તાની ખરી મજા છે. અંત તો ખાલી એને પૂર્ણ કરે છે.
એટલે કે અંત વાર્તાનો એક ભાગ છે પણ સર્વસ્વ નથી. પછી વાર્તાનું ઉદાહરણ પણ કોઠારી આ સંદર્ભમાં આપે છે, ખરું ને?
હા, બરાબર. પછીમાં અંતે ખબર પડે છે કે પેલું દંપતી ક્યારે લંડન ગયું જ નથી, એ બધી એમની કલ્પનાની વાતો હતી.
ઓહ,
આ અંત વાર્તાને સમજવા માટે જરૂરી છે. પણ કોઠારી કહે છે કે વાર્તાની ખરી સાર્થકતા તો પતિ પત્ની વચ્ચે ચાલતા પેલા કૃતક, દેખીતી રીતે યાદો વાગોળતા સંવાદમાં જ છે. એ સંવાદ દ્વારા જ એમની પરદેશ જવાની અતૃપ્ત ઝંખના, એમની વાસ્તવિકતાથી ભાગી છૂટવાની વૃત્તિ કેટલી તીવ્ર છે એ પ્રગટ થાય છે. અંત તો એના પર છેલ્લો પ્રકાશ પાડે છે. કોઠારી એ પણ નોંધે છે કે દલાલ મોટે ભાગે વાસ્તવની જમીન પર જ રહે છે. તેઓ પાત્રોના બાહ્ય વર્તન, એમની વાતચીત અને એમના જે સભાન સ્તરના વિચારો છે એના દ્વારા જ વાર્તાને આગળ લઈ જાય છે. તેઓ બહુ ઊંડા અજાગ્રત મનમાં ઉતરવા જતા નથી, કે પછી અતિવાસ્તવ, સુરિયલિઝમ કે પરાવાસ્તવ, મેજિકલ રિયલિઝમ જેવી શૈલીઓ અપનાવવા જતા નથી. છતાં આ પરંપરાગત માળખામાં રહીને પણ તેઓ માનવ સ્વભાવની અને સંબંધોની ઘણી સૂક્ષ્મ ગૂંચોને પકડી શકે છે.
આનું કોઈ ઉદાહરણ ધ્યાનમાં આવે છે જ્યાં બાહ્ય વર્તન દ્વારા જ ઊંડી લાગણીઓ વ્યક્ત થતી હોય?
યાદ વાર્તા. કોઠારી માને છે કે આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
યાદ.
વર્ષો પછી અચાનક મળવા આવેલી પતાની પરણેલી દીકરી સામે એકલા રહેતા પિતાના મનમાં કેવો ખળભળાટ મચી જાય છે. ક્ષોભ છે, સંકોચ છે, મૃત પત્નીની યાદ છે, દીકરી પ્રત્યેનો ઉભરાતો વાત્સલ્યનો ભાવ છે અને છતાં એને વ્યક્ત ન કરી શકવાની મૂંઝવણ છે, એને દબાવવાનો પ્રયત્ન છે. આ બધું જ કોઈ લાંબા મનોવિશ્લેષણ વગર, ફક્ત ઘરગથ્થુ લાગતી વાતચીત, ચા પાણી જેવા સહજ પ્રસંગો અને પિતાના નાના નાના હાવભાવ દ્વારા જ કેટલી અસરકારક રીતે વ્યક્ત થાય છે. આ દલાલની કળા છે, ઓછું કહીને ઘણું સૂચવી જવાની.
તમે અગાઉ ભાષાની સહજતાની વાત કરી. શૈલીની બાબતમાં કોઠારી દલાલની સરખામણી બીજા કોઈ લેખક સાથે કરે છે?
હા, કોઠારી એક રસપ્રદ સરખામણી કરે છે સુંદરમ સાથે.
સુંદરમ સાથે કઈ રીતે?
તેઓ કહે છે કે જે રીતે દલાલ નાની નાની વિગતોથી પાત્ર અને પરિસ્થિતિનો એમ કે દેહ રચે છે, એ ક્યારેક સુંદરમની યાદ અપાવે છે. પરંતુ કોઠારી તરત જ ભેદ પણ સ્પષ્ટ કરે છે કે દલાલમાં સુંદરમ જેવું કવિત્વ નથી, ભાષાની એવી સજાવટ કે અલંકૃતતા નથી.
અચ્છા,
હારું છે, વધુ ગદ્ય જેવી છે. બીજો મહત્વનો ભેદ એ છે કે સુંદરમ ક્યારેક લેખક તરીકે વાર્તામાં પોતે ડોકાતા, પોતાનો મત કે ભાવ વ્યક્ત કરતા.
જ્યારે દલાલ મોટાભાગે તટસ્થ કથક બનીને પડદા પાછળ રહે છે, જાણે વાર્તા આપોઆપ બની રહી હોય એવું લાગે.
અને વિષયવસ્તુની પસંદગીમાં પણ તફાવત છે.
હા, કોઠારી નોંધે છે કે સુંદરમમાં ક્યારેક સામાજિક પ્રશ્નો કે નૈતિક મૂલ્યો પ્રત્યેની સભાનતા જોવા મળતી, જ્યારે દલાલ એ આવા કોઈ વિચારધારા કે ઉદ્દેશ્યના ભારણ વગર લખે છે. મોટાભાગે ફક્ત માણસ અને તેના ભાવ જગત પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ કોઈ સંદેશો આપવાને બદલે પરિસ્થિતિ અને પાત્રને યથાર્થ રીતે રજૂ કરવામાં વધુ રસ ધરાવે છે. એમના પાત્રો પણ ક્યાંય પોતાના વિચારો કે લાગણીઓનું લાંબુ ગાન નથી કરતા, બધું જ પ્રસંગો, પ્રતિક્રિયાઓ અને સંવાદો દ્વારા સહેજ રીતે વ્યક્ત થાય છે.
સમજાયું. આ બધી ચર્ચા પછી કોઠારી સુધીર દલાલના એકંદર પ્રદાનને કઈ રીતે જુએ છે? ગુજરાતી સાહિત્યમાં તેમનું સ્થાન ક્યાં માને છે?
કોઠારી ખૂબ જ સ્પષ્ટ અને હું કહીશ કે હકારાત્મક મૂલ્યાંકન આપે છે. તેઓ દ્રઢપણે માને છે કે સુધીર દલાલ પાસે એક સાચા વાર્તાકાર માટે જરૂરી એવી દૃષ્ટિ અને કલમ બંને છે.
દૃષ્ટિ અને કલમ.
હા, દૃષ્ટિ એટલે જીવનને જોવાની, તેમાંથી માર્મિક ક્ષણો પકડી પાડવાની ક્ષમતા, અને કલમ એટલે એ અનુભવને કલાત્મક રીતે રજૂ કરવાની શક્તિ. કોઠારી સ્વીકારે છે કે દલાલની શૈલી નિરાડંબર છે, એટલે કે સાદી, શણગાર વગરની, આડંબર રહિત છે. પણ તેઓ ભારપૂર્વક કહે છે કે આ સાદગી એમની મર્યાદા નથી, પણ એમની શક્તિ છે. એમાં ઊંડાણ અને સામર્થ્ય રહેલું છે.
તો એ કયા ગુણોને ખાસ બિરદાવે છે જેના કારણે એમને મહત્વના ગણે છે?
કોઠારી દલાલની વાર્તાઓના ચાર મુખ્ય ગુણો તારવે છે. પહેલું, જીવનની માર્મિક સમજ. બીજું, આધુનિક સમયની સહજ સંપ્રજ્ઞતા, એટલે કે આજના જમાનાની સભાનતા, એના પ્રવાહોની સમજ. ત્રીજું, વાર્તાની શુદ્ધ કલા, એટલે કે વાર્તા તરીકે એમની રચનાઓની જે બનાવટ છે એની સુઘડતા. અને ચોથું, અભિવ્યક્તિની હૃદયંગમ સફાઈ.
હૃદયંગમ સફાઈ.
હા, એટલે કે રજૂઆતની એવી સ્પષ્ટતા અને ચોકસાઈ જે સીધી હૃદયને સ્પર્શે. આ ગુણો દલાલને એક મહત્વના વાર્તાકાર બનાવે છે એમ કોઠારી માને છે.
પણ સાથે સાથે કોઠારી એવી ચિંતા પણ વ્યક્ત કરે છે કે કદાચ તેમની ઉપેક્ષા થઈ શકે છે. એમણે આવું કેમ કહ્યું?
હા, એ ચિંતા કોઠારીના મનમાં છે. તેઓ કહે છે કે જે સમયમાં સાહિત્ય જગતમાં શૈલીના અવનવા પ્રયોગો, ભાષાની ચમત્કૃતિઓ, ટેકનિકલ ગતકળા, એના પર વધુ ધ્યાન અપાતું હોય, તેવા માહોલમાં દલાલ જેવા સીધી, સરળ, નિરાડંબર રીતે લખનારા લેખકની કદાચ અવગણના થઈ શકે છે. લોકો એમની સાદગીથી છેતરાઈને એમની કળાના ઊંડાણને કદાચ ન પણ પારખે.
અચ્છા.
પરંતુ કોઠારી સ્પષ્ટ કરે છે કે દલાલ જે રીતે લખે છે એ પણ વાર્તા કહેવાની એક સક્ષમ અને સશક્ત રીત છે, અને એમાં તેમનું પૂરું સામર્થ્ય પ્રગટ થાય છે. એમની સાદગી એ કલાનો અભાવ નથી, પણ કલાની પરિપક્વતાની નિશાની છે.
આ મુદ્દો ખરેખર મહત્વનો છે. ક્યારેક સાદગીને ઓછી આંકવામાં આવે છે એ સાચું છે. શૈક્ષણિક જગતમાં આ સંગ્રહના સ્થાન વિશે કોઠારી શું વિચારે છે? શું તે અભ્યાસક્રમમાં ભણાવવો જોઈએ?
કોઠારી જ્યારે આ લેખ લખી રહ્યા છે, એટલે કે 1978માં, ત્યારે તેઓ નોંધે છે કે યુનિવર્સિટીઓના પાઠ્યપુસ્તકોમાં કે અભ્યાસક્રમોમાં વ્હાઇટ હોર્સ જેવા સંગ્રહોને જોઈએ તેટલું સ્થાન મળ્યું નથી. તેઓ દૃઢપણે સૂચવે છે કે આ સંગ્રહ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેમ છે.
કઈ રીતે?
કારણ કે તેમાં જીવનની ઊંડી સમજ છે, આધુનિક સમયનું પ્રતિબિંબ છે, વાર્તાકલાનો શુદ્ધ સ્વરૂપ છે અને ભાષાની સ્પષ્ટતા છે. આ બધું વિદ્યાર્થીઓને જીવનને સમજવામાં, સાહિત્યને માણવામાં અને ખાસ કરીને ટૂંકી વાર્તાના સ્વરૂપને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. કોઠારી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ પુસ્તક અભ્યાસપાત્ર બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે.
ખરેખર કોઠારીનું વિશ્લેષણ ખૂબ ઊંડું અને ઝીણવટભર્યું છે. જો આપણે શ્રોતાઓ માટે આ લાંબી ચર્ચાના એમ કે મુખ્ય મુદ્દાઓને ટૂંકમાં તારવવા હોય, 3-4 મુખ્ય બાબતો જે યાદ રાખવા જેવી હોય, તો શું કહી શકીએ?
ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે સુધીર દલાલની વાર્તાઓમાં જોવા મળતું વિષય વૈવિધ્ય.
હા, વિષય વૈવિધ્ય.
તેઓ માત્ર સ્ત્રી પુરુષ સંબંધો પૂરતા સીમિત નથી રહેતા. પરદેશવાસ, વૃદ્ધાવસ્થા, સંતાન ઝંખના, જાહેર જીવન, જુગાર, જીવનના અનેક પાસાઓને સ્પર્શે છે, અને તેમાંથી માનવીય સંવેદનાની માર્મિક ક્ષણોને ઉપસાવે છે. એમની નજર વિશાળ છે. બીજો મુદ્દો છે તેમની વાર્તાઓનું આધુનિક પણ આધુનિકતાવાદી નહીં હોવું.
બરાબર.
એમની વાર્તાઓ સમય, પરિવેશ, ભાષા, સમસ્યાઓ દ્વારા સમકાલીન જીવનની છાપ ઊભી કરે છે, પણ તેમાં આધુનિકતાવાદી સાહિત્ય સાથે જોડાયેલો પેલો હતાશા, નિરર્થકતા કે વિચ્છિન્નતાનો સૂર મુખ્ય નથી. ઉલટાનું તેમાં જીવન પ્રત્યેનો સ્વીકાર, અનેક પ્રકારની હકારાત્મક વિધાયક દ્રષ્ટિ જોવા મળે છે.
અને ત્રીજો મુદ્દો એમની શૈલી અને કથનરીતિ વિશે હતો ને?
હા, ત્રીજો મુદ્દો છે તેમની નિરાડંબર પણ કસબપૂર્વકની કથનરીતિ. દલાલ ટેકનિકના દેખાડા કે ભાષાની રમત રમવાને બદલે સીધી, તટસ્થ રીતે પાત્રોના વર્તન, વાણી અને પ્રસંગો દ્વારા વાર્તા કહે છે. એમની તાકાત વાસ્તવના સહજ નિરૂપણમાં અને માનવ મનની સૂક્ષ્મ પણ ઊંડી સમજમાં રહેલી છે. એમની સાદગી જ એમની શક્તિ છે, જે વાર્તાઓને સહજ છતાં અસરકારક બનાવે છે. એમની વાર્તાઓ નક્કર છે, જીવંત છે અને કહી શકાય તેવી વાર્તાઓ છે. અને જુઓ, કોઠારી જ્યારે દલાલની આ પરંપરાગત નિરાડંબર શૈલીની પ્રશંસા કરે છે, ત્યારે તેઓ પરોક્ષ રીતે એક મોટો પ્રશ્ન પણ ઉઠાવે છે, જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે, ખાસ કરીને એવા સમયે જ્યારે સાહિત્યમાં નવા પ્રયોગો અને શૈલીની ચમત્કૃતિ પર ઘણો ભાર મુકાતો હોય છે.
કયો પ્રશ્ન?
પ્રશ્ન એ છે કે શું વાસ્તવનું સુઘડ નિરૂપણ સહજ માનવીય સંવેદનાઓની કથા અને કહેણીની સ્પષ્ટતાનું મૂલ્ય એ સાહિત્યિક ફેશન કે પ્રવાહો બદલાતા રહે તો પણ હંમેશા ટકી રહે છે? શું કળામાં સાદગી અને સહજતા પોતે જ એક મોટો ગુણ નથી?
અને એની સામે એવો પણ વિચાર આવે કે શું દલાલ, જે આધુનિકતાવાદી ગણાતી જટિલ મનોવૈજ્ઞાનિક ઊંડાણોથી કે શૈલીકીય પ્રયોગોથી દૂર રહે છે, તેનાથી વાચક કશું ગુમાવે પણ છે? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. સાદગી વિરુદ્ધ જટિલતા, પરંપરા વિરુદ્ધ પ્રયોગ.
બરાબર. આ જ કોઠારીના વિશ્લેષણની ખૂબી છે. તે આપણને માત્ર દલાલની વાર્તાઓ સમજવામાં જ મદદ નથી કરતું, પણ સાહિત્યના મૂલ્યાંકનના વ્યાપક પ્રશ્નો પર વિચાર કરવા પ્રેરે છે.
હા, જયંત કોઠારીનું આ વિશ્લેષણ ખરેખર સુધીર દલાલની વાર્તાકલાને અને તેમના સંગ્રહ વ્હાઇટ હોર્સને એક નવી, વધુ ઊંડી અને સન્માનીય દૃષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. તે યાદ અપાવે છે કે સાહિત્યમાં મહાનતા માત્ર મોટા કેનવાસ કે જટિલ રચનાઓમાં જ નથી હોતી, પણ સાદગી, સહજતા અને માનવીય સંવેદનાના સત્યપૂર્ણ નિરૂપણમાં પણ હોઈ શકે છે.
ચોક્કસ. અને આશા રાખીએ કે આ ચર્ચા શ્રોતાઓને સુધીર દલાલની વાર્તાઓ, ખાસ કરીને વ્હાઇટ હોર્સ સંગ્રહ, ફરીથી શોધવા અને વાંચવા માટે પ્રોત્સાહિત કરશે. અને જો વાંચી હોય તો કોઠારીએ ચીંધેલા આ પાસાઓને ધ્યાનમાં રાખીને ફરી માણવા માટે પ્રેરશે.
આશા છે કે જયંત કોઠારીના વિશ્લેષણની આ સફર આપને ગમી હશે અને ઉપયોગી નીવડી હશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.